એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એમ કે આંતરરાષ્ટ્રીય સંબંધોની એક એવી દુનિયામાં જઈશું જે ઘણીવાર પડદા પાછળ રહે છે, પણ દેશોના સંબંધોને ઘડવામાં એનો બહુ મોટો હાથ છે. આપણે વાત કરીશું કૂટનીતિ, એટલે કે ડિપ્લોમેસીની.
બિલકુલ. અને આજનો સમય જુઓ ને, ચારે બાજુ કેવો માહોલ છે. વૈશ્વિક તણાવ છે, ક્યાંક વેપાર યુદ્ધ જેવી સ્થિતિ છે, સરહદો પર વિવાદો છે.
હા, બરાબર.
એટલે આવા સમયમાં દેશો એકબીજા સાથે કેવી રીતે વાત કરે છે, કેવી રીતે સમાધાન પર આવે છે અથવા નથી આવતા, એ સમજવું બહુ જ જરૂરી બની ગયું છે.
સાચી વાત છે.
તો આજે આપણી ચર્ચાનો આધાર છે જોસેફ એમ સેરાકુસા. આંતરરાષ્ટ્રીય સંબંધોના જાણીતા વિદ્વાન છે. એમના કૂટનીતિ પરના જે વિચારો છે, એમના લખાણોનો સાર આપણી પાસે છે. અને એમની વાત સમજવી એ ખાલી કોઈ નિષ્ણાંત માટે જ નહીં, પણ આપણા જેવા સામાન્ય નાગરિક માટે પણ ઉપયોગી છે, દુનિયામાં શું ચાલી રહ્યું છે એ સમજવા માટે.
અચ્છા, તો આ સેરાકુસા જેમના વિચારો પર આપણે વાત કરવાના છીએ, એમના વિશે થોડું જાણીએ. કોણ છે તેઓ અને એમનો દૃષ્ટિકોણ કેમ અલગ ગણાય છે આ વિષયમાં?
જુઓ, જોસેફ સેરાકુસા આંતરરાષ્ટ્રીય સંબંધોના ક્ષેત્રમાં, ખાસ કરીને કૂટનીતિનો ઇતિહાસ અને અમેરિકન વિદેશ નીતિ, આ બધા વિષયોમાં એમનું નામ બહુ મોટું અને આદરણીય છે. ઓસ્ટ્રેલિયાની RMIT યુનિવર્સિટી જેવી મોટી સંસ્થાઓમાં પ્રોફેસર રહ્યા છે. પણ એમની ખાસ વાત એ છે ને કે એ ખાલી એકેડેમિક નથી, મતલબ ખાલી ભણાવવાનું કે લખવાનું જ નહીં.
ઓહ, એટલે પ્રેક્ટિકલ અનુભવ પણ છે.
હા, બરાબર. એમણે સરકારી એજન્સીઓ સાથે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે. એટલે એમના વિશ્લેષણમાં તમને પેલી શું કહેવાય, થિયરી અને પ્રેક્ટિસ બંનેનું મિશ્રણ જોવા મળે.
એટલે એમની વાત વધુ ગ્રાઉન્ડેડ હોય એમને.
બિલકુલ. અને એટલે જ એ અઘરા લાગતા ઐતિહાસિક કે કૂટનીતિક મુદ્દાઓને પણ એકદમ સરળ ભાષામાં સમજાવી શકે છે. એક કૂટનીતિને કોઈ સૂકી પ્રક્રિયા નથી ગણતા, પણ એક જીવંત, સતત બદલાતી કળા અને વિજ્ઞાન તરીકે જુએ છે, જેમાં માણસો, એમની સમજ, સંસ્કૃતિ, વ્યૂહરચના, આ બધું કેન્દ્રમાં છે.
બહુ રસપ્રદ. તો સેરાકુસાને મતે આ કૂટનીતિનો મૂળ અર્થ શું, એનો મુખ્ય હેતુ શું ગણાય?
સેરાકુસાના જે મુખ્ય તર્ક છે ને, એ છે કે ભાઈ, દેશો વચ્ચે સંબંધો ચલાવવા હોય, ઝઘડા ટાળવા હોય, સહકાર વધારવો હોય, તો કૂટનીતિ જેવું બીજું કોઈ સાધન માનવજાત પાસે નથી. અનિવાર્ય છે.
અનિવાર્ય.
એમનું કહેવું છે કે હજારો વર્ષો વીતી ગયા, ટેકનોલોજી કેટલી બદલાઈ ગઈ, સામ્રાજ્યો આવ્યા અને ગયા, પણ કૂટનીતિનો જે મૂળ હેતુ છે કે ભાઈ, યુદ્ધ ન કરવું પડે અને વાતચીતથી, શાંતિથી ઉકેલ લાવી શકાય, એ હેતુ આજે પણ એવો જ છે. અને અત્યારની જોડાયેલી દુનિયામાં તો એનું મહત્વ ઓર વધી ગયું છે.
અહીંયા એક વાત સ્પષ્ટ કરવી જરૂરી લાગે છે. ઘણા લોકો કૂટનીતિ, ડિપ્લોમેસી અને વિદેશ નીતિ, ફોરેન પોલિસીને એક જ સમજી લે છે. એમાં શું તફાવત છે સેરાકુસા મુજબ?
હા, આ બહુ જ મહત્વનો મુદ્દો છે અને સેરાકુસા એને બરાબર સ્પષ્ટ કરે છે. જુઓ, વિદેશ નીતિ એટલે કોઈ દેશના લક્ષ્યો. દેશ દુનિયામાં શું મેળવવા માંગે છે, એના ગોલ્સ શું છે.
અચ્છા.
જ્યારે કૂટનીતિ એ છે કે એ લક્ષ્યો સુધી પહોંચવાની મુખ્ય રીત, એની પ્રક્રિયા, કેવી રીતે એ લક્ષ્યો હાંસલ કરવા, એમાં વાટાઘાટો આવે, સંવાદ આવે, પ્રતિનિધિત્વ આવે, સંબંધો જાળવવા પડે.
એટલે એક ગોલ છે અને બીજું એક ગોલ સુધી પહોંચવાનો રસ્તો.
બરાબર. કૂટનીતિ ખાલી પ્રોટોકોલ કે નિયમો નથી, એમાં ઊંડી સાંસ્કૃતિક સૂઝબૂઝ જોઈએ, વ્યૂહાત્મક વિચાર જોઈએ અને વાતચીત કરવાની અદ્ભુત આવડત જોઈએ.
બરાબર. તો ચાલો ને આ કળાના ઇતિહાસમાં થોડુંક અંદર જઈએ. સેરાકુસા કહે છે કે આની શરૂઆત ક્યાંથી થઈ, છેક ક્યારથી?
મૂળ તો છેક પ્રાચીન સંસ્કૃતિઓ સુધી જાય છે. મેસોપોટેમિયા, ઇજિપ્ત, ચીન, જ્યારે અલગ અલગ રાજ્યો બન્યા ને, એટલે એમની વચ્ચે સંદેશા મોકલવાની, વાતચીત કરવાની જરૂર તો ઊભી થઈ જ.
હા, એ તો સ્વાભાવિક છે.
પત્રો છે ને, માટીની તકતીઓ પર લખેલા.
હા, સાંભળ્યું છે.
એ કદાચ શાસકો વચ્ચેના આવા રાજદ્વારી સંબંધોના સૌથી જૂના પુરાવાઓમાંના એક છે. પછી ગ્રીક નગર રાજ્યો આવ્યા. એમણે જોડાણ કેવી રીતે કરવું, તટસ્થ કેમ રહેવું, શક્તિ સંતુલન કેમ જાળવવું, આવા બધા વિચારો વિકસાવ્યા જે આજે પણ કામ લાગે છે.
અચ્છા. અને જે આધુનિક કૂટનીતિ આપણે આજે ઓળખીએ છીએ, એનો પાયો ક્યારે નંખાયો?
સેરાકુસા
એનો શ્રેય આપે છે પુનરુજ્જીવન કાળના ઇટાલિયન નગરરાજ્યોને. લગભગ 15મી સદીની આસપાસ વેનિસ, ફ્લોરેન્સ જેવા જે શહેરો હતા ને, એમની વચ્ચે ભારે હરીફાઈ ચાલતી હતી. એટલે એકબીજા પર નજર રાખવા, માહિતી મેળવવા, વાતચીત કરવા, એમને એમ થયું કે આપણે કાયમ માટે આપણા પ્રતિનિધિ એકબીજાના દરબારમાં રાખીએ.
ઓ, કાયમી ધોરણે.
હા, આમાંથી રેસિડેન્ટ એમ્બેસેડર એટલે કે સ્થાયી રાજદૂતની પ્રથા શરૂ થઈ, જે આજે દુનિયાભરમાં એમ્બેસીઓ છે ને એનો પાયો ત્યાં નંખાયો. આ બહુ મોટો ફેરફાર હતો, એનાથી સતત સંવાદ શક્ય બન્યો.
પછી આવ્યો પેલો 1648નો વેસ્ટફેલિયાનો તબક્કો. એનું શું મહત્વ હતું? એણે શું બદલ્યું?
વેસ્ટફેલિયાની સંધિઓ બહુ જ મહત્વની હતી. એણે યુરોપમાં ચાલી રહેલા ધાર્મિક યુદ્ધોનો અંત આણ્યો, અને સૌથી અગત્યનું, એણે આધુનિક રાજ્ય પ્રણાલીનો પાયો નાખ્યો.
કઈ રીતે?
એણે એક સિદ્ધાંત સ્થાપિત કર્યો, સાર્વભૌમત્વ. મતલબ કે દરેક રાજ્ય પોતાના આંતરિક મામલામાં સર્વોચ્ચ છે અને બહારના કોઈના દબાણ વગર સ્વતંત્ર છે.
સોવરેનિટી.
હા, આનાથી થયું શું કે રાજ્યો એકબીજા સાથે સમાન સ્તરે આવીને વાટાઘાટ કરી શકે એવું એક માળખું બન્યું. અને રાજદૂતારીઓને જે ખાસ સુરક્ષા મળે છે ને, ડિપ્લોમેટિક ઇમ્યુનિટી,
હા, એ તો બહુ જાણીતું છે.
એ નિયમ પણ આ સમયમાં વધુ મજબૂત બન્યો. અલબત્ત આ યુગની જે ક્લાસિકલ કૂટનીતિ હતી ને, એ મોટા ભાગે ગુપ્ત રહેતી અને ફક્ત શાસક વર્ગ કે અમીર ઉમરાવો જેમાં સામેલ હતા.
પણ આ જૂની ગુપ્ત રાખવાની રીત એ પહેલા વિશ્વયુદ્ધને રોકી શકી નહીં. એટલે પછી કંઈક નવું વિચાર આવ્યું, પેલી નવે ડિપ્લોમેસી.
બરાબર પકડ્યું. પહેલા વિશ્વયુદ્ધની ભયાનકતા જોઈને બધાને થયું કે આ જૂની રીતો હવે નહીં ચાલે. ખાસ કરીને અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન,
હા, એમનું નામ આવે છે.
એમણે કહ્યું કે ભાઈ, આ ગુપ્ત સંધિઓ અને શક્તિ સંતુલનની રમતો બંધ કરો. એમણે નવી ડિપ્લોમેસીનો વિચાર મૂક્યો. એમાં શું હતું તો કે ખુલ્લી વાટાઘાટો કરો, બધા રાષ્ટ્રોને પોતાનો નિર્ણય લેવાનો હક આપો, સ્વનિર્ણય, અને બધા ભેગા મળીને સુરક્ષાની ખાતરી આપો, સામૂહિક સુરક્ષા.
એટલે જ પેલી લીગ ઓફ નેશન્સ બની હતી ને?
હા, એ આ વિચારમાંથી જ બની હતી. આ બહુ મોટો, આમ આદર્શવાદી કહી શકાય એવો ફેરફાર હતો. કૂટનીતિમાં નૈતિકતા લાવવાનો પ્રયાસ હતો. જો કે વાસ્તવિકતા જુદી હતી, રાષ્ટ્રોના પોતાના હિતો આ આદર્શો પર ભારે પડ્યા.
અને પછી આવ્યું શીતયુદ્ધ, બે મહાસત્તાઓ, પરમાણુ શસ્ત્રોનો ડર. ત્યારે કૂટનીતિની ભૂમિકા તો બહુ જટિલ થઈ ગઈ હશે નહીં?
અરે ખૂબ જ. શીતયુદ્ધે તો કૂટનીતિનો આખો ચહેરો જ બદલી નાખ્યો. એક તરફ અમેરિકા, બીજી તરફ સોવિયત સંઘ. વૈચારિક લડાઈ હતી, પણ માથે પરમાણુ યુદ્ધનો ભય ઝળુમતો હતો.
એટલે વાતચીત તો કરવી પડે જ ને?
હા, પણ કેવી રીતે? એ સમયે કૂટનીતિનો મુખ્ય હેતુ જ એ બની ગયો કે કોઈપણ ભોગે સીધો લશ્કરી સંઘર્ષ ટાળવો. એમાંથી નવી પદ્ધતિઓ આવી, જેમ કે કન્ટેનમેન્ટની નીતિ, મોટા નેતાઓ વચ્ચે સીધી વાતચીત એટલે કે સમિટ ડિપ્લોમેસી, શસ્ત્રો પર નિયંત્રણ માટેની વાટાઘાટો. અને એક બીજી વસ્તુ પણ જોવા મળી, કોર્સિવ ડિપ્લોમેસી એટલે કે દબાણ પણ કરવાનું અને વાતચીત પણ ચાલુ રાખવાની. આનું સૌથી મોટું ઉદાહરણ વેલી 1962ની ક્યુબન મિસાઇલ કટોકટી.
હા, એ તો ઇતિહાસની મોટી ઘટના છે.
દુનિયા બસ પરમાણુ યુદ્ધની અણી પર જ હતી, પણ પડદા પાછળ ખૂબ જ તણાવભરી કૂટનીતિ ચાલી, થોડી લેવડદેવડ થઈ અને સંકટ ટળ્યું. આ બતાવે છે કે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય, કૂટનીતિ જ રસ્તો કાઢી શકે છે.
અને હવે અત્યારનો સમય, ગ્લોબલાઇઝેશન, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, આ બધાએ કૂટનીતિને કેવી રીતે બદલી છે?
આજે પડકારો અને સ્વરૂપો બંને બદલાયા છે. ગ્લોબલાઇઝેશનને લીધે કેવું થયું છે કે અર્થતંત્ર, પર્યાવરણ, આરોગ્ય, આ બધા મુદ્દા હવે કોઈ એક દેશના નથી રહ્યા.
સાચી વાત છે, બધા જોડાયેલા છે.
ટ્વિટર પર નેતાઓ એકબીજાને જવાબ આપે, ટ્વિપ્લોમસી. એનાથી ક્યારેક વાત વણસી પણ જાય, ખોટી માહિતી બહુ ઝડપથી ફેલાય, અને ગંભીર ચર્ચા વિચારણા માટે સમય ઓછો મળે એવું પણ બને.
એટલે હવે કૂટનીતિ ફક્ત સરકારો કે રાજદૂતો વચ્ચેની વાત નથી રહી એમ?
બિલકુલ નહીં. હવે મેદાનમાં બીજા ઘણા ખેલાડીઓ આવી ગયા છે, નોન સ્ટેટ એક્ટર્સ જેને કહેવાય. જેમ કે આતંકવાદી જૂથો છે, એમની સાથે પણ ક્યારેક વાત કરવી પડે છે. મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ છે, એમનો પ્રભાવ બહુ વધી ગયો છે.
હા, એ તો છે.
અને એનજીઓઝ પણ છે, જે માનવ અધિકાર કે પર્યાવરણ જેવા મુદ્દા ઉઠાવે છે. આ બધા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂમિકા ભજવે છે. અને બીજું, પબ્લિક ડિપ્લોમસીનું મહત્વ વધ્યું છે.
એ શું છે?
એટલે સરકારો સીધી બીજા દેશોની જનતા સાથે સંવાદ કરવાનો પ્રયાસ કરે, પોતાની વાત સમજાવવા, પોતાની છબી સુધારવા, કલ્ચરલ એક્સચેન્જ, શૈક્ષણિક કાર્યક્રમો, એ બધું આનો ભાગ છે.
બરાબર. આટલી બધી ચર્ચા પછી જો આપણે સિરાકુસાના વિશ્લેષણના મુખ્ય મુદ્દા તારવવા હોય તો ક્યાં કહી શકાય? કયા એવા પાઠ છે જે આજે પણ એટલા જ લાગુ પડે છે?
પહેલો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો જે સિરાકુસા વારંવાર કહે છે તે છે પરિવર્તન વચ્ચે સાતત્ય. એમનું કહેવું છે કે કૂટનીતિના ઓજારો બદલાયા, રીતો બદલાઈ, પ્રાચીન કાળના દૂત હતા, આજે ટ્વિટર છે, પણ
મૂળ હેતુ એ જ રહ્યો.
હા, મૂળ હેતુ કે ભાઈ ઝઘડો ટાળો, શાંતિથી વાતચીત કરીને રસ્તો કાઢો, એ હજારો વર્ષથી એનો એ જ રહ્યો છે. ઇતિહાસ આજે પણ આપણને શીખવે છે, ટેકનોલોજી ભલે ગતિ બદલે પણ માણસને જે મૂળભૂત વસ્તુઓ જોઈએ, વિશ્વાસ, સમજણ, ધીરજ, એની જરૂર તો કૂટનીતિમાં રહેવાની જ.
આ વાત ખરેખર મહત્વની છે. ટેકનોલોજી મદદ કરી શકે પણ માણસની જગ્યા ન લઈ શકે. બીજો કયો મુખ્ય મુદ્દો છે?
બીજો મુદ્દો છે કૂટનીતિ એક કળા અને કૌશલ્ય તરીકે. એ ખાલી નિયમોનું પાલન નથી, એમાં ઊંડી સૂઝબૂઝ જોઈએ, ખાસ કરીને સાંસ્કૃતિક સમજ. સામેવાળો શું વિચારે છે, કેમ વિચારે છે, એ સમજવાની ક્ષમતા, એટલે કે સહાનુભૂતિ. અને યોગ્ય સમયે યોગ્ય શબ્દો વાપરવાની અથવા ક્યારેક ચૂપ રહેવાની કળા. સિરાકુસા એક સરસ વાત યાદ અપાવે છે કે રાજદ્વારીની સૌથી મોટી આવડ તે નથી કે એને શું કહેવું છે, પણ એ સમજવામાં છે કે સામેવાળાને શું સાંભળવાની જરૂર છે.
વાહ, આ તો બહુ ઊંડી વાત છે.
અને આ બધું શીખવા માટે પ્રોફેશનલ ટ્રેનિંગ અને અનુભવ જોઈએ. હવે એ કોઈ પાર્ટ ટાઈમ કામ નથી રહ્યું.
બરાબર. અને ત્રીજો કોઈ મુખ્ય સંદેશ?
ત્રીજો અને જે કદાચ આપણને રોજબરોજ વધુ સ્પર્શે તેવો સંદેશ છે કે કૂટનીતિ મુખ્યત્વે સંઘર્ષ નિવારણનું સાધન છે, એટલે કે પ્રિવેન્શનનું. એનો મોટો ફાયદો ઝઘડો થઈ ગયા પછી એને ઉકેલવામાં નથી, પણ ઝઘડો થતો અટકાવવામાં છે.
પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એવું કંઈક.
હા, કંઈક એવું જ. કૂટનીતિ હંમેશા માને છે કે સમાધાન કરવું એ સંઘર્ષ કરવા કરતાં વધુ સારું છે. આ સમજ આપણને મદદ કરે છે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચીએ કે જોઈએ.
હા, જેમ કે?
જેમ કે ભારત કોઈ બીજા દેશ સાથે મોટો વ્યાપાર કરાર કરે, અથવા સરહદ પર કોઈ તણાવ હોય ને એને ઓછો કરવા મંત્રણાઓ ચાલે, ત્યારે આપણને ખ્યાલ આવે કે આની પાછળ કેટલી લાંબી જટિલ કૂટનીતિક પ્રક્રિયાઓ ચાલી રહી છે, જેનો મુખ્ય હેતુ શું છે? સંઘર્ષ ટાળીને આપણા દેશના હિતોનું રક્ષણ કરવું.
આ બધી વાતો પરથી એવું લાગે છે કે આ કૂટનીતિના જે સિદ્ધાંતો છે એ ખાલી દેશો વચ્ચે જ નહીં પણ આપણા પોતાના જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે, ખરું ને?
અરે ચોક્કસપણે થઈ શકે. દાખલા તરીકે કામકાજના સ્થળે કે આપણા વ્યવસાયમાં વાટાઘાટ કરતી વખતે. કોઈની સાથે ડીલ કરવાની હોય કે ઓફિસમાં કોઈ મુદ્દા પર બધાને રાજી કરવાના હોય, ત્યારે સામેવાળાની શું જરૂરિયાત છે એ સમજવું. ફક્ત ટૂંકા ગાળાનો ફાયદો નહીં પણ લાંબા ગાળાના સંબંધોનું વિચારવું અને એવો રસ્તો શોધવો જેમાં બંને પક્ષને લાગે કે હા, આ બરાબર છે, વિન વિન સિચ્યુએશન. આ બધું ક્યાંક ને ક્યાંક કૂટનીતિ જેવું જ છે.
હા, પેલી વાત કે બીજાને તમારી રીતે કામ કરવા દેવાની કળા.
બરાબર, એ અહીં પણ લાગુ પડે.
અને અંગત જીવનમાં પણ, ઘરમાં, મિત્રો સાથે, ત્યાં પણ મતભેદ તો થતા જ હોય છે.
હા, ત્યાં પણ અંગત સંબંધોમાં જ્યારે સંઘર્ષ કે મતભેદ થાય ત્યારે આ સિદ્ધાંતો બહુ કામ લાગે. ઘણીવાર આપણે ગુસ્સામાં આવીને કંઈક બોલી દઈએ છીએ, પણ કૂટનીતિ શું શીખવે છે? શાંત રહો, વાતચીત ચાલુ રાખો, સામેવાળાની વાત ધ્યાનથી સાંભળો, એમની લાગણી સમજવાનો પ્રયત્ન કરો અને પછી સમાધાન માટે થોડી નમતું જોખવાની તૈયારી રાખો.
સાચી વાત છે, એનાથી સંબંધો ટકી જાય.
બિલકુલ, તૂટતા બચે છે અને કદાચ વધુ મજબૂત પણ બને છે. કૂટનીતિ એ શીખવે છે કે ભાઈ, સંવાદ હંમેશા સંઘર્ષ કરતા સારો રસ્તો છે.
આ સિવાય બીજે ક્યાં આ ઉપયોગી થઈ શકે?
આજકાલ આપણો સમાજ કેટલો વિવિધતાસભર છે. આપણે અલગ અલગ ભાષા, ધર્મ, રીતિ રિવાજવાળા લોકો સાથે રહીએ છીએ, કામ કરીએ છીએ.
હા, એ તો છે જ.
તો એમની સાથે આંતર સાંસ્કૃતિક સમજણ કેળવવામાં પણ કૂટનીતિક અભિગમ મદદ કરે, એટલે કે બીજા માટે આદર રાખવો, ખુલ્લા મનથી એમની વાત સાંભળવી, મતભેદ હોય ત્યાં પણ કઈ બાબતો પર આપણે સહમત છીએ કોમન ગ્રાઉન્ડ એ શોધવું. આનાથી ગેરસમજ ઓછી થાય, સંબંધો સુધરે, આ બધું આપણને વધુ સારા નાગરિક બનાવે છે, વધુ સારા માણસ બનાવે છે.
આખી ચર્ચા પરથી મારા મનમાં જે વાત સ્પષ્ટ થઈ એ છે કે દુનિયા ભલે ગમે તેટલી ટેકનોલોજી આધારિત બની જાય, ગમે તેટલી ઝડપી બની જાય, આખરે તો બધું માનવીય સંબંધો, સંવાદ અને સમજણ પર આવીને ઝટકે છે. કૂટનીતિના જે મૂળભૂત સિદ્ધાંતો છે, વાતચીતથી ઉકેલ લાવવો, બીજાના દૃષ્ટિકોણને સમજવો, ધીરજ રાખવી, એ ક્યારેય જૂના નહીં થાય. એમનું મહત્ત્વ હંમેશા રહેશે.
અને મારા માટે જે મહત્ત્વની વાત ઉભરી આ રીતે એ છે કે કૂટનીતિ કોઈ સ્થિર જડ વસ્તુ નથી. એ સતત ચાલતી વિકસતી પ્રક્રિયા છે. એ હંમેશા નવા પડકારોનો સામનો કરવા માટે બદલાતા સમય સાથે પોતાની જાતને એડજસ્ટ કરતી રહે છે. અને આ જ એની તાકાત છે, એની જીવંતતા છે. એ આપણને સતત યાદ અપાવે છે કે ગમે તેટલા મતભેદ હોય, ગમે તેટલી મુશ્કેલીઓ હોય, શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ માટે વાતચીતનો દરવાજો હંમેશા ખુલ્લો રાખવો જોઈએ. એ એક રીતે આશાનું પ્રતીક છે.
અને આપણે જોયું કે કૂટનીતિ ભૂતકાળમાં બદલાઈ છે, વર્તમાનમાં બદલાઈ રહી છે, ભવિષ્યમાં પણ બદલાશે. હવે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI જેવી ટેકનોલોજી આ ક્ષેત્રમાં પ્રવેશી રહી છે, ત્યારે એક મોટો પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે ભવિષ્યની કૂટનીતિ કેવી હશે. શું મશીનો વાટાઘાટો કરશે, કે પછી આ માનવીય સ્પર્શ, સમજણ અને સહાનુભૂતિનું મહત્ત્વ હંમેશા રહેશે? આ એક વિચારવા જેવો મુદ્દો છે.
હા, એ ખરેખર બહુ મોટો અને રસપ્રદ પ્રશ્ન છે, જેના પર દુનિયાભરમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે અને ચાલતી રહેશે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.